પણ એ સ્વાધ્યાય યાદ ન હોય, જે હોય એને ના હોય. એનું કારણ એ છે કે ભાવ પ્રાણ એની અંદરમાં રેડાયા નહોતા. આજે પણ એ જ દશા થઈ શકે એમ છે. સારામાં સારું લેખન વાંચીએ છીએ, સારામાં સારા સ્વાધ્યાય સાંભળીએ છીએ, પણ ભાવ પ્રાણ એની અંદરમાં જોડી શકતા નથી. એટલે એ રૂપ આપણે થઈ શકતા, કઈ વાંધો નહીં, જેટલું થવાય એટલું થઈએ. મહાવીરની વાણી છે, મહાવીર જે શિખરે પહોંચ્યા છે તે શિખરે આપણે પહોંચવાનું છે. મહાવીરે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, તે શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કરવાના આપણે કામી છીએ. શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કરવો તે રિઝલ્ટ છે, અને શુદ્ધ સ્વભાવ કેમ પ્રાપ્ત થાય તે પ્રોસેસ છે, તે પ્રક્રિયા છે. જ્યાં સુધી પ્રોસેસ સમજાય નહીં, પ્રક્રિયા સમજાય નહીં, ત્યાં સુધી રિઝલ્ટ આપણને ગમે તેવું લોભામણું બતાવે તો પણ એનો કોઈ અર્થ નથી. કોઈ મોક્ષની વાત કરે પણ એ મોક્ષ કેમ પ્રાપ્ત કરવો એ જ્યાં સુધી આપણને સમજાય નહીં, ત્યાં સુધી મોક્ષનું ગમે તેટલું સુંદર વર્ણન કરે પણ એ આપણને કોઈ ઉપયોગમાં આવતું નથી. બેને જે રજનીશજીની વાત કરી એ પહેલી વાત એટલું કહી દઉં કે રજનીશજી પ્રત્યે કોઈએ કોઈ પર કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખવો નહીં, કારણ કે એમની વાત સમજવા માટેની આપણી કેટલીક ક્ષમતા ન હોવાને કારણે પણ આપણે એના વિશે પૂર્વગ્રહ રાખતા હોઈએ છીએ. અને બીજી વાત, જ્યાં સુધી એના મનનો આશય પકડાય નહીં ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધવો ઉચિત નથી. ત્રીજી વાત, અભિપ્રાય બાંધી રાખવો તે એક બંધન છે, અને બંધનથી મુક્ત થવું એ આપણું કામ છે, એ આપણું કામ છે. એમના મત અનુસાર મંત્ર જે છે એ દરેક વ્યક્તિ પાસે પોતાના ભાવનું એક આભામંડળ હોય છે, ભાવનું આભામંડળ હોય છે, ભાવની એક એવી કક્ષા હોય છે કે જે કક્ષાને કારણે, મહાવીરની કક્ષાને કારણે ચંડકોશિયાનો ક્રોધ સમાપ્ત થયો. મહાવીરના આભામંડળને કારણે, મહાવીરની ભાવ દશાને કારણે સોમદત્ત બ્રાહ્મણનો લોભ કષાય મટ્યો. મહાવીરને કારણે ગૌતમનું માન કષાય સમાપ્ત થયું. આ બધું કેમ થયું? આપણે પણ કોઈ વ્યક્તિ પાસે જઈએ ત્યારે આપણા મનની અંદરમાં એ વ્યક્તિ તરફનો જે કોઈ અભિપ્રાય હોય તે અભિપ્રાય શાંત થતા ઘણીવાર વાર લાગતી નથી. આ શેને કારણે બને છે? તો એ વ્યક્તિનો જે એક અંતરંગ ભાવની, શુદ્ધ ભાવની, જેટલા પ્રમાણમાં શુદ્ધ હોય એટલા પ્રમાણમાં એ ભાવની એક આભામંડળ રચાય છે વ્યક્તિ તરફ, અને એ વ્યક્તિ જેના સંપર્કમાં આવે છે તેને તેની અસર થાય છે. મંત્ર દરેક ધર્મની અંદરમાં કોઈ ને કોઈ મંત્ર હોય છે. મંત્ર એક સિદ્ધ પુરુષે આપેલો મંત્ર ગણાય છે. હમણાં નૌકાર વિશે આપણે એમ કહ્યું કે કોણે રચ્યો એ ખબર નથી, કારણ કે અનાદિથી ચાલ્યો આવે છે. પણ અનાદિથી જે ચાલ્યો આવે છે એને પણ કોઈકે તો રચ્યો હશે, વી ડુ નોટ નો, પણ કોક એનો કરતા હશે. કારણ કે આવા અક્ષરોની મૂકવામાં કોઈકની મેઘાવી પ્રતિભા કામ કરી હશે. મંત્રનું કામ આભા મંડળને ચેન્જ કરવાનું છે. આ એની ભાષામાં બોલું છું. મંત્રનું કામ આભા મંડળને ચેન્જ કરવાનું છે. આપણે જો કંઈ પાપ કરવું હોય, વિભાવ કરવા હોય, તો તથારૂપ ભાવો આપણા મનમાં આપણે આવે તો આપણે કરી શકીએ. આપણે જૈન દર્શનમાં એને માટે ત્રણ શબ્દ રચ્યા છે, સમરમ, સમારંભ અને આરંભ. આવા ત્રણ શબ્દ છે, આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ. અંદરથી ભાવ, બીજી રીતે કહીએ તો મન, વચન અને કાયા એમ બોલીએ છીએ. એનો વિસ્તાર કરીએ તો મનથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં, વચનથી કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં, અને કાયાથી કરવું નહીં, કરાવવું ને અનુમોદવું નહીં. આવો એનો વિસ્તાર પણ આપણે કરીએ છીએ. જ્યાં સુધી અંદરમાં કોઈ પણ પ્રકારના ભાવ ન હોય તો જેવા ભાવ હોય તેવા વચન નીકળે તેવી ક્રિયા થાય. સામાન્ય રીતે દંભી લોકોની વાત નથી ચાલતી. તો મનની અંદરમાં જેવા ભાવ છે તેવા પ્રકારનું કાર્ય થઈ શકે છે. આભા મંડળને બદલે બીજી રીતે આપણે વાતને મૂકીએ. આમાં હવે એનો થોડોક વિસ્તાર મૂકે છે કે આવું ચેન્જ કરવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે, શું કામ થાય છે. તો અહીંયા નમસ્કાર મંત્ર જે છે એ નમોથી શરૂઆત થાય છે. છેલ્લે સબ પાવપણા સોનો પછી લેશું. નમોથી શરૂઆત થાય છે. નમો કહેતા વિનય ભાવ છે, નમો કહેતા ગ્રાહકતા છે. આપણે કંઈક જોઈ છીએ, જેને નમન કરીએ છીએ એની પાસેથી આપણને કંઈક મેળવવું છે, મેળવવા માટે સમર્પણ ભાવ આવે છે. જો સમર્પણ ભાવ ન હોય, એ મને આપતો તો એને દેવું હોય તો દે, ના દેવું હોય તો ના દે. પણ હું એમ કહું કે બેન મને આપશો પ્લીઝ તો આપે. પ્રેક્ટિકલ જ વિચારવાનું છે ને બેન, આમાં તો એવો તર્ક ન કરવો. સામેની વ્યક્તિનો માન કસાય થાય છે કે નથી થતો, કે પોષાય છે કે નથી પોષાતો, એ તમારા નમસ્કાર કરતી વખતેના ભાવ ઉપર આધારિત છે. તમારા મનની અંદરમાં એનો કસાય પોષવાનો ભાવ ન હોય તો પછી એને પોષવો હોય તો ભલે પોષે, એનું જાણે. તમે નમસ્કાર કરો છો ત્યારે તમે તમારું જાણો કે તમે કેવા ભાવથી નમસ્કાર કરો છો, એના ઉપર આધાર છે. તમે એને નમસ્કાર કરો છો કે જે પામી ગયા છે, જેણે મેળવી લીધું છે, જે જીતી ગયા છે, કોને નમસ્કાર કરો છો? તમે મહાવીરને નમસ્કાર કરો છો, કૃપાળુદેવને નમસ્કાર કરો છો. એ કૃપાળુદેવ, એને કોઈ નમસ્કારની અપેક્ષા નથી, આમાં શું લખે છે? ચોપદ નો પત્ર આમાં છે ને, જે છ પદ થી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે, તે સહજમાં પ્રગટેલા એવા પુરુષને તમે નમસ્કાર કરો છો, કે જેના વચનને કારણે તમારામાં અપ્રગટ રહેલું આત્મ સ્વરૂપ પ્રગટ થઈ શકે એવી તમને એના ઉપરમાં આપતતા છે, એનો ભરોસો છે, એમનો સ્વીકાર છે. જો ભરોસો નથી, જો એક્સેપ્ટન્સ નથી, તો નમસ્કાર નિષ્ફળ છે. અમને ઘણી વાર વિચાર આવે કે એક જ નમસ્કાર, એકોઈ નમસ્કારો સબ પાવ પણ કઈક લખે, અમુલ છે ને, જીન વરસ વર્ધમાન એમ લખે છે કઈક, આખો એક પેલો છે, સંસાર સાગર ને પાર કરવા માટે પર્યાપ્ત છે એવું લખે છે. આપણે કેટલા નમસ્કાર કર્યા, બરાબર, અને છતાં તો ત્યાં કઈ વસ્તુની ખામી છે એ શોધવું છે. કૃપાળુદેવ એમ કે છે કે આ કાળની અંદરમાં સંશોધક પુરુષો ઓછા થયા છે, આવું લખે છે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને. કોકે કીધું એમ કરવા મંડી જાય છે, અને ક્રમે કરીને એમ થાય છે કે લીટે લીટે ચાલો, શું કામ ચાલો છો એ ભૂલી ગયા છીએ આપણે. એ સંશોધક વૃત્તિ કે નમસ્કાર કરતી વખતે અંદરમાં શું ચૂકી ગયા આપણે, એ આપણે જાણવું છે, એ સમજવું છે, એ આપણે સમજતા નથી. અને બધાય નમસ્કાર કરે એટલે હું નમસ્કાર કરું છું. શું આવા નમસ્કારનું કોઈ મૂલ્ય છે? અથવા તો આવા નમસ્કારનું જે પ્રાપ્ત કરવા માટે નમસ્કાર કરીએ છીએ એ પ્રાપ્ત થઈ શકે એવું કોઈ મૂલ્ય છે? તો ત્યાં એમના પ્રત્યેનો જે સમર્પણ ભાવ, એમના પ્રત્યે વિનય ભાવ, એમના પ્રત્યે જે યાચકનો ભાવ, એમના પ્રત્યે જે લીનતા અને દીનતાનો ભાવ, 20 દોરામાં લખ્યું છે બધું, એમના પ્રત્યે જે દીનતાનો ભાવ, એમના પ્રત્યે આખરે લીનતાનો ભાવ, આવું કશું જ નથી. અને નમસ્કાર કર્યા કરીએ છીએ, પ્રેક્ટિકલ સાવ ઊંધે ઊંધું મારીએ છીએ. થોડુંક માફ કરજો, થોડુંક કડક ભાષા એમ આવી જાય છે ક્યારેક, પણ તરત માફી માગી લઉં છું, કારણ કે મને એમ થાય છે કે આપણે જે કંઈક કરીએ છીએ એનું પરિણામ કેમ નથી આવતું? આટલો વખત ધર્મ કર્યા પછી જીવનની અંદરમાં જો શાંતિ ન આવે, જીવનની અંદરમાં સંયોગોનો સ્વીકાર ન થાય, તો ધર્મ કર્યો કે શું કર્યું? સ્વાધ્યાય સાંભળવાનો કોઈ મિનિંગ નથી, સ્વાધ્યાય અંદર પરિણામે એનો મિનિંગ છે. તો અહીંયા તે આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગકાર કરીએ સહેજમાં પ્રગટે છે, જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ અને નિર્ભય થાય છે. આઠે આઠ પ્રકારના ભયનો ત્યાં સમાપ્ત થઈ જાય છે, મૃત્યુનો ભય પણ નથી. એને આપણે 425માં ભયની વાત કરી ને, મૃત્યુના ભયની, નહીં તૃષ્ણા જીવ્યા તણ, આપણે રેફરન્સ લીધો હતો. નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. એક ગુણ શું છે એ આપણને બીજી ભાન પણ નથી, અને બીજું જો તાત્વિક રીતે વિચાર કરી તો શબ્દની મર્યાદા છે, પણ તાત્વિક રીતે પછી, પહેલા આપણને ભાન નથી કે આનામાં શું ગુણ છે. તમારું આત્મ સ્વરૂપ પ્રગટ કરવાનો સામર્થ્ય જેની અંદરમાં છે એ કોઈ ઓછું સામર્થ્ય છે? અનંત કાળનો જન્મ મરણ તમારા સમાપ્ત કરી દે એવું જેનું સામર્થ્ય છે એ કોઈ ઓછું સામર્થ્ય છે? એ વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ. અહીંયા તો ખાલી પરમાત્મ ભાવ લખ્યો છે ભાનુબેન, પણ આ પરમાત્મ ભાવ એ ગુણ શ્રેણી ચડતા ચડતા બારમા ક્રમે આવે છે. બારમા ક્રમે આવે છે. એક થી અગિયાર સુધી તો યોગ વંચક ને એ બધું આવે છે, પરમાત્મ ભાવ બારમા સ્થાને આવે છે. એ પરમાત્મ ભાવ તમને સહેજે હથેળીમાં મોક્ષ આપે છે. એ પરમાત્મ ભાવ તે જાણે કઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એકદમ તમારામાં આત્મ સ્વરૂપ પ્રગટવાની શક્તિ છે, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, એમને ના બેસો, સમય ચાલ્યો જાય છે, ઉઠો, એમ કહે છે. જે અને જે ખરેખર ઉભા કરે છે, જે પુરુષાર્થમાં આગળ વધારે છે, જે કોઈ તમને ભૂલ કરે ત્યાં તમને ટોકે છે, તમને પાછા વાળે છે અને તમને ક્રમે કરીને સ્થિર કરે છે, આ સત્પુરુષની વ્યાખ્યા છે. તે જાણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. તો આપણે નમસ્કાર કરીએ તો એને કશું જ જોઈતું નથી. ક્યારેક આપણે નમસ્કાર કરીએ તો ઉલટો એને વિક્ષેપ છે, પણ એ એક કક્ષાએ પહોંચ્યા છે કે એ વિક્ષેપને પણ પચાવી જાય છે, એ વિક્ષેપને પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવથી સ્વીકારી લે છે, એ વિક્ષેપને એ કર્મના ઉદય તરીકે ખપાવે છે. પણ આપણી ફરજ નમસ્કાર કરવાની છે, અને નમસ્કાર કર્યા વિના આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. કારણ કે અંતરંગ એવો ભાવ નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રોસેસ તમે શાસ્ત્રથી જાણી લેશો તો પણ તમને આત્મા હાથમાં નહીં આવે. આવું કહે છે ભાઈ, અમે સમયસર વાંચી લેશું તો આવશે? નહીં આવે. અમે વચનામૃત વાંચી લેશું, ગોળીને પી જશું તો આવશે? નહીં આવે. અમે આગમો જોઈ લેશું? નહીં આવે. પણ તમે એક સાચા સદગુરુને નમસ્કાર કરશો, તમારું કામ થઈ જશે. આ નમો શબ્દમાં આટલી તાકાત છે, આ નમો શબ્દની અંદરમાં આવો સમર્પણ ભાવ છે. જે જાણે છે, જે પામી ગયા છે, જે પહોંચી ગયા છે છેક, તેના ચરણોમાં હું મારું સર્વસ્વ અર્પણ કરું છું. આ શરણ ભાવ છે, આ સમર્પણ ભાવ છે. તનસે મનસે ધનસે, પછી શું લખ્યું? સબસે. શું કામ સબસે લખ્યું? ના, મારા ને તમારા અંતરંગ અભિપ્રાયો રહી ગયા છે, એને ચરણે કરો. 76 માં પત્ર માં લખ્યું છે, જોઈ લ્યો ને, એક સત્પુરુષને શોધ અને એના ચરણ કર્મમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. એનો બીજો અર્થ થાય છે તું શૂન્ય બની જા. અભિપ્રાય હજી ખિસ્સામાં પડ્યા છે અને નમસ્કાર કરીએ છીએ તો તે શરણ ભાવથી ઉત્પન્ન થયેલો નમસ્કાર નથી. જો આ વાત સમજો કે ધર્મનો માર્ગ ન સમજીએ તો કેટલો બધો આકરો છે, કેટલો બધો ગૂંચવાળા વાળો છે, અને જો સમજીએ અને એ પ્રમાણે જો કરવા માંડીએ તો કેટલો બધો સહેલો છે. અભિમાન મુકાય તો નમસ્કાર થાય. બીજી વાત, તેના અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. તો જો જેને તમારે નમસ્કાર કરવા, કૃપાળુદેવને નમસ્કાર કરવા શું કામ કરો છો? મહાવીરને શું કામ નમસ્કાર કરીએ છીએ? ક્યાં ગયા? બોલો, ક્રિયા ચેષ્ટિત પણ ક્યાં પત્રમાં આવે છે? સમય તો આ ઘડિયાળ સતત બડા ફટ ભાગ ભાંગ કરે છે. 824માં 825માં કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવ વાળા વચન. કેવા વચન છે? કે જેના વચનને કારણે તો આત્મ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે, એવા શુદ્ધ પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન અને વૃત્તિ. સત્પુરુષની વૃત્તિ અરુણાબેન શું હોય? કે તમે જલ્દી જલ્દી આત્મજ્ઞાન પામો. તો એવી વૃત્તિ એ ક્રિયા ચેષ્ટિત પણ છે, એટલે અંતરમાં રહેલા ભાવો એ એમની બાહ્ય ક્રિયાની અંદરમાં સહજ પ્રગટપણે થાય છે. જ્ઞાનીનું ક્રિયા ચેષ્ટિત પણ નમો એ શબ્દ નથી, નમો એ ભાવ છે. નમો કહેતા ભાવ ઉલ્લસે તો નમો ભાવને કારણે શબ્દનું રૂપ ધારણ કરે છે. જો ભાવ નથી તો નમો એટલે નમસ્કાર એ માત્ર દૈહિક ચેષ્ટા છે. આપણે વિચારો સમર્પણ અરિહંતને છે, નમો અરિહંતાણો, કે જેણે કામ ક્રોધ લોભ મોહ અજ્ઞાન નષ્ટ થઈ ગયા છે, જેના જેની લડાઈ સમાપ્ત થઈ ગઈ છે, તેના શરણમાં સમર્પણ છે. કે જેને અંતરંગ કોઈ પ્રતિભાવ નથી, નમસ્કાર કરો તો પણ પ્રતિભાવ, અને નમસ્કાર ન કરો તો પણ પ્રતિભાવ. નોન કોન્ફ્લિક્ટ એવો શબ્દ વાપર્યો છે. અંદરમાં કોઈ કોન્ફ્લિક્ટ નથી થતો, પ્રતિક્રિયા નથી થતી. જેને આપણે એમ વિચારવું છે કે એ 100% સુધી પહોંચી ગયા છે, આપણે એના અંશના પણ અંશ બની શકીએ, તો આ બધી મહેનત કામ. આપણે અંશે પણ એવો ભાવ પ્રગટ કરી શકીએ કે મને ગાંધીભાઈએ બોલાવ્યો એ નહીં, ગાંધીભાઈએ ન બોલાવ્યો, એના કર્મના ઉદયમાં એવું નહોતું એટલે ન બોલાવ્યો મને. ઇસમે આનંદ ઘનકો ક્યાં? આ બીરેને કારણ વગરના વિક્ષેપ કર્યા, એમને એવો ઉદય છે, ઇસમે આનંદ ઘનકો ક્યાં? આ તો એક દાખલો આપું જ ભાઈ, તમે કઈ તું કર્મ પૂછું, તારે મને તો પૂછવું જ, તને છૂટ જ છે ને, એમાં ક્યાં સવાલ છે? મેં તો અહીંયા કીધું કે તું મારો મિત્ર છો. નોન કોન્ફ્લિક્ટ અવસ્થા આપણી પ્રગટ થાય, કોઈ પ્રતિભાવ નહીં, ન રાગનો ન દ્વેષનો, માત્ર સંયોગોનો સ્વીકાર થાય. એક આપણે બહુ શરૂઆતમાં દિવાનપરાની અંદરમાં આ સ્વાધ્યાય ચાલતા, રાજકોટની એ શરૂઆત, ત્યાં સુભાષચંદભાઈ આવતા, એમણે ત્રણ શબ્દ કીધા, મને હજી યાદ છે, એક સંયોગોનો સ્વીકાર કરવો, એક અકર્તૃત્વ ભાવ રાખવો અને એક હમણાં જ યાદ હતું, હમણાં ભૂલી ગયું, ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવી. આ ત્રણ શબ્દ આથી પાંત્રી વર્ષ પહેલા કીધેલા. સંયોગોનો જે માણસ સંપૂર્ણ સ્વીકાર કરે, પછી અંદર મેં ઠીક હવે એમ આપણે શું કરી એમ નહીં, હવે એ આપણાથી મોટા છે, હવે આપણે બોલાવીએ નકામી, કર્મ સત્તાને બરાબર ઓળખીએ, કર્મ સત્તા અનુસાર જે કંઈ થાય છે તેનો સ્વીકાર કરે, અને એ કર્મ સત્તાના પ્રભાવની વચ્ચે ધર્મ કરવાનો છે. કર્મ સત્તાની બહારમાં ધર્મ ન તો કોઈએ કર્યો છે કે ન તો કોઈ કરી શકે, કારણ કે જ્યાં સુધી દેહ છે, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી દેહ છે, દેહ છે ત્યાં સુધી પુણ્ય પાપના ખેલ છે, બધું જ છે. એની વચ્ચે રહીને ધર્મ કરવાનો છે, એનાથી અળગા રહીને ધર્મ થઈ શકે એમ નથી. તો કૃપારૂદેવે હમણાં ગઈકાલે કીધું એમ, જો આ કર્મ અમને જરા જેટલી જગ્યા આપે તો હમણાં ઊભા થઈને ચાલ્યા જઈએ, પણ નથી થઈ શકે એવું, કર્મની વચ્ચે રહીને કરવાનું છે. તો કોઈ પણ જાતની પ્રતિક્રિયા રહિત છે તે અર્યંત છે, અર્યંત શિખર છે, આગળ કોઈ યાત્રા નથી. ત્યાં પહોંચવું તે કૃતકૃત્યતા છે, સિદ્ધ દશા સેજે આવે છે. કર્મ વેદ નિયાદિ ચાર કર્મ વર્તે જા બળી સિંદરી વતા આકૃતિ માત્ર જો, તે દેહાયુષાધીન જેની સ્થિતિ છે, દેહ પૂર્ણ થાય એટલે સિદ્ધ દશા તો સ્વયં પ્રગટ થાય છે. અર્યંત દશા પ્રગટ કરવા માટે જરૂરી પુરુષાર્થ કરવો પડે છે, એ સ્વયં છે. તો અર્યંત એ શિખર છે અને એ પ્રાપ્ત કરવું તે કૃતકૃત્યતા છે. કેટલામો પત્ર છે? 300 ને કંઈક આજુબાજુનો છે ને, કૃતકૃત્યતાનો પત્ર નથી હે? હા એવો કંઈક પત્ર, હા 28, હા 328 એવો છે ને, હા. લેવે કો ના રાઈટ રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, અબ કા ઉભર્યા જો કારજ નવીનો હે ઈ. હા એ એટલે એમ, અર્યંત થયા પછી એવું કયું કાર્ય છે કે જે હજી કરવાનું બાકી છે? કોઈ કાર્ય, કોઈ કાર્ય સિદ્ધ થયે તો સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે. અર્યંત કર્મ અપેક્ષાએ સિદ્ધ કરતા નાના છે, સિદ્ધ કરતા નાના જ, કારણ કે ચાર કર્મ બાકી છે. પણ હિતોપદેશકની અપેક્ષાએ સિદ્ધ કરતા મોટા છે, હિતના ઉપદેશક છે. આ કોણે આ ધર્મ આપણને આપ્યો ન હોત તો આપણી શું દશા થાત? તો એ સિદ્ધ કરતા પણ મોટા છે. અર્યંત જેના આધારે દોષ નાશ પામ્યા છે, અર્યંત જેને સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, અને અર્યંત કે જે હિતોપદેશના કરનાર છે, ખરેખર એને આપ્ત કહેવાયા છે. વચનામૃત જ્યાં પત્રો પૂરા થાય છે ત્યાર પછી, કે ઉપદેશ નોંધ કે છાયા પૂરું થાય ત્યાર પછી આપ્તની વાત લખી છે. અને 777માં આપ્તની વ્યાખ્યા બીજી લખી છે, એ શાસ્ત્રીય વ્યાખ્યા નથી, એ અધ્યાત્મ વ્યાખ્યા છે. 777માં લખી છે આપ્ત એટલે જેના ભરોસે, જેના ભરોસે મોક્ષ માર્ગમાં આગળ જઈ શકાય એનું નામ આપતો મૂક્યું છે. જો આ કેટલી વિશિષ્ટ વ્યાખ્યા છે, શાસ્ત્રોમાં મળતી નથી. અને પોતે લખે છે કે શાસ્ત્રોને કરી જોજો વચનની તુલના, રે જોજો શોધીને જીન સિદ્ધાંત. અને ન મળે તો કઈ ચિંતા નહીં, મહાવીરના હૃદયમાં અમે આ જાણ્યું હતું એ તમને લખીએ છીએ. આચાર્ય અર્યંત છે તે કોઈ એક અપેક્ષાએ, કોઈ એક અપેક્ષા નિરાકાર છે, કારણ કે પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે. પરમાત્મા નિરંજન નિરાકાર છે, કોઈનાથી રંજિત થતા નથી અને એને કોઈ આકાર નથી, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ થયા છે અને જ્ઞાન સ્વરૂપને કોઈ આકાર નથી હોતો. આમ ઈ અપેક્ષાએ જ્યારે આચાર્ય છે એ આકારવાળા છે, જ્ઞાન સ્વરૂપ પણ છે અને આચરણ પણ કરે છે. જીવને ઉપયોગી પોતાના સાધન, પોતાના સંયમ માર્ગની અંદરમાં કોઈ જો વિશિષ્ટ સપોર્ટ કોઈ આપનારું હોય તો તે આચાર્ય છે, કારણ કે એનું આચરણ જ. ગાંધીજીએ શું લખ્યું? મારું જીવન એ જ મારો સંદેશ છે. એમનું, આચાર્યનું જે જીવન છે એ કેમ ઉઠે છે, કેમ બેસે છે, કેમ વાત કરે છે, કેમ ગોચરી કરે છે, ગોચરી કરતા એમનું લક્ષ્ય શું છે, એમના મનોભાવ શું છે, આ થોડુંક યાદ આવે. 172મો પત્ર, નિધિધ્યાસન કરવું યાદ આવે? તેમની મનોચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનું નિધિધ્યાસન કરવું, એ નિધિધ્યાસન આચાર્યનું થઈ શકે છે. પણ ઉપાધ્યાય કદાચ નિધિધ્યાસન ન થઈ શકે, તો ઉપાધ્યાય ઉપદેશ આપીને પણ તમને સ્થિર કરે છે કે કરો ભાર. જે સૂત્ર સિદ્ધાંતને જાણે છે અને જે આપણને, આપણા જેવા ડોબાને આગળ વધારે છે ઉપદેશ માર્ગ આપીને, અહીંયા સુધી બધું જ બરાબર છે. બધાને નમસ્કાર કર્યા છે, બધાની પાસેથી કંઈક લીધું છે. દીધું છે શું? માત્ર મારું અસ્તિત્વ. દીધું છે શું? મારો સમર્પણ ભાવ. નથી દીધું તો લેવાનો અધિકાર નથી, કારણ કે અધિકારી હોત તો જ મળે છે, નહીં તો મળતું નથી. સાધુ એવા કોઈ છે કે જે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાની સાધનામાં જોડાયેલા છે, ભલે હજી સંપૂર્ણતાએ પહોંચ્યા નથી, પણ એ કોઈ ને કોઈ રીતે આપણને, એટલે શ્રાવક શ્રાવિકાને કોઈ ને કોઈ રીતે આદર્શરૂપ થયા છે, કોઈ ને કોઈ રૂપે ત્યાગનો મહિમા બતાવે છે, કોઈ ને કોઈ રીતે આપણને ગુણોની ઉત્પત્તિ કરવાનું એક મુખ સૂચન પણ જે આપે છે એ સાધુ છે. હમણાં જ આપણે કહ્યું એમ, આ બધા જ નમસ્કારો અરિયંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય કે સાધુ એને નથી, એમના તરફ નથી, આપણા માટે છે. કારણ કે એ જે સ્વરૂપ જે છે એ પ્રાપ્ત કરવું એ આપણી પોતાની ગરજ છે. ચંપાબેને ગરજ શબ્દ વાપર્યો છે સૌથી પહેલો, સૌથી પહેલો એટલે મારા વાંચવામાં સૌથી પહેલો આવ્યો છે. એમણે એક શબ્દ વાપર્યો છે કે જીવને ગરજ જ નથી. કૃપાળુદેવે આરત શબ્દ વાપર્યો છે, આરત શબ્દ વાપર્યો છે. આવા ભાવપૂર્ણ અવસ્થામાં કરેલ નમસ્કાર જેવા ભાવ તેવું અને એ ભાવ આપણા આભા મંડળને ચેન્જ કરવા માટે સમર્થ બને છે. એવી દશામાં તમે રહ્યા કરો તો તમે અજાત શત્રુ બની શકો. બુદ્ધિસાગર મહારાજના પાસે સિંહ પણ બેઠેલો, વાઘ પણ બેઠેલો આપણે ચિત્રમાં જોઈએ છીએ. કૃપાળુદેવને ઈડરની અંદરમાં વાઘ એની પાસે બેસતો એમ આપણે વાંચ્યું છે. કેમ ભાઈ? કૃપાળુદેવનું એક આભા મંડળ એવું હતું, એવી આખા વિશ્વ પ્રત્યેની મૈત્રી હતી કે સામેના જીવોની અંદરમાં ઉત્પન્ન થતા વેરભાવ એ પણ સેજે સમાઈ જાય છે. આ કોઈ ચમત્કાર નથી, આ વૈજ્ઞાનિક સિદ્ધિ છે. આવા ભાવપૂર્ણ અવસ્થામાં કરેલ નમસ્કાર આપણા દોષોને આપણે ટકાવી રાખવા હોય તો પણ ન ટકે, આપણે અભિમાન કરવું હોય તો પણ ન થાય. કારણ 716માં પત્રમાં કૃપાળુદેવ લખ્યું છે, જેણે જેણે આ ગુરુ વિશે કંઈક વિશેષતા જોઈ છે, આવો શબ્દ વાપર્યો છે નહીં, એ તો બહુ મહત્વનું પત્ર છે. કારણ કે અનાદિ સ્વપ્ન દશાથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંકાર એ મટાડવા માટેનો પત્ર છે. હા, એવું વાક્ય બોલું, જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી. હવે યાદ આવ્યું? અથવા તરત સમાય છે, કદાચ ઉદય થાય તો તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વા પર તેનો સંબંધ ઓછો થાય, સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્ય આદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિ પણ રાખી હોય તો તે પૂર્વા પર વિશેષતા પામે છે. પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કારકુટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી. અને સંશય થાય તો તે સંશય માનવો નથી, તે સંશયને અજ્ઞાન જ જાણવું છે. એવી તીવ્ર ખારાશ જો કરી મૂકી હોય, આ કોણ કરે છે? આ તીવ્ર ખારાશ કોણ કરે છે ભાઈ? ક્યાં થાય છે? અંતરંગ ભાવમાં થાય છે. આ ભાવ મને બંધનનું કારણ છે, આ ભાવ મારે કરવા યોગ્ય નથી, માટે મારે કરવા નથી, હવે કરો એવો ભાવ, બસ આ ધર્મનું અને આ નૌકારનું હાર્દ છે. આવા ભાવપૂર્ણ અવસ્થાની અંદરમાં દોષ કરવા ધારે તો દોષ થઈ શકતો નથી. બીજી વાત, તમને જ્યાં જ્યાં શુદ્ધ ગુણના અંશ પણ તમને દેખાય ત્યાં નમસ્કાર કરો. ભૃંગી ઇલિકાને ચટકાવે, સો જગ ભૃંગી જોવે. તો તમે જેને નમસ્કાર કર્યો છે એવા તમે થશો. તો જ્યાં જેવા ગુણ તમને પ્રાપ્ત થયા, જેવા હજી અર્યંત નથી, હજી ચોથું ગુણ સ્થાનક નથી, હજી કોઈ સદગુરુ નથી, સદગુરુ વગર નમસ્કાર કરાય? નમસ્કાર કરીએ એ મિથ્યાત્વ છે, ના પાડે છે. અપેક્ષા સમજો, તમે એને કઈ કક્ષાએ મૂકીને નમસ્કાર કરો છો એના ઉપર મિથ્યાત્વનો આધાર છે. જેને સદગુરુ એટલે આત્મજ્ઞાન નથી, એને આત્મજ્ઞાની માનીને નમસ્કાર કરો તો મિથ્યાત્વ છે, નહીં તો શેનું મિથ્યાત્વ? અને એવું જો મિથ્યાત્વ હોય તો ડગલે ને પગલે મિથ્યાત્વ છે, પોતાના મા બાપને પગે લાગવું એ મિથ્યાત્વ છે, એવું કોઈ દી હોઈ શકે? માત્ર વાતના કોન્સેપ્ટ ખબર પડતા નથી, આશય સમજાતો નથી, એટલે કૂટી માર્યું છે આપણે એમ નથી. જ્યાં જેટલે અંશે શુદ્ધતા, જ્યાં જેટલે અંશે પરોપકારતા, જ્યાં જેટલે અંશે એક આત્માની કંઈક ખૂબી દેખાય એને નમસ્કાર. એમાં ભગવાન જુઓ. ચિત્રપટ છે, તમે નમસ્કાર કરો છો, આ તો જળનું બનેલું અને રંગરૂપથી દોરાયેલું આ ચિત્ર છે. કોઈ કહેશે કે એ રંગરૂપ અને જળથી દોરાયેલું ચિત્ર છે? કયો જોઈ, શું કહેશો તમે? ભગવાન છે એમ કહેશો. કેમ? તમને એ ચિત્રના દ્વારા તમને ભગવાનની એક અનુભૂતિ થાય છે, તમને એક શુદ્ધ ગુણનો આવિર્ભાવ, તમને મનમાં એ વિચારો આવે છે, માટે તમે એને નમસ્કાર કરો છો. તો કોઈ ચેતનની અંદરમાં એવા ગુણ ઉત્પન્ન થયા હોય એને નમસ્કાર નહીં કરવાના? વિચારજો, ભલે તમે એને સદગુરુ નાખો. ગયે ઉતરે જ વાત કે આયા કરો છો? અહોભાવ હોવો જ જોઈએ. જો એવો પ્રમોદ ભાવનામાં હમણાં તમે ધર્મ મંગલ ભાવનામાં કરશો, ગુણથી ભરેલા ગુણીજન દેખી અહીયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું. આ પ્રોસેસ ધ્યાનમાં ન આવે તો આપણા ગુણની શ્રેણી ઊંચે કેમ ચડે? તો એમાં જ્યાં દેખાય ત્યાં, ઇવન પથ્થરમાં કે ચિત્રપટની અંદરમાં પણ તમે ભગવાન જુઓ, એમાં નમો, એમાં ઝૂકો. રહસ્ય ત્યાં રહેલું છે. કોને નમસ્કાર કરો છો એમાં રહસ્ય નથી, નમસ્કાર કેવા ભાવથી કરો છો રહસ્ય ત્યાં રહેલું છે. નમનનો બીજો અર્થ છે રિસેપ્ટિવિટી, ગ્રાહકતા. મારે જોઈએ છે, મન ખુલ્લું રાખો અને ગુણને અંદરમાં આવવા દો. જે ગુણીને નમસ્કાર કરો છો એ ગુણને અંદરમાં આવવા દો. એ ગુણને અંદરમાં આવવા માટે કોઈ સ્તંભરૂપ તમારા પૂર્વગ્રહ હોય તો તમે સમાપ્ત કરો, શાંત કરો. પૂર્વગ્રહથી નમસ્કાર કરેલું હોય તો ફળ નથી, પૂર્વગ્રહથી સાંભળ્યું હોય તો ફળ નથી. જેનો જેવો ક્ષયક્ષમ તેવી વાત કરે, પણ તેથી કરીને મનની અંદરમાં દુર્ભાવ ઉત્પન્ન કરવો એ આપણો અધિકાર નથી. તો અહીંયા ટ્રસ્ટ છે, ભરોસો છે, એક બહુ મહત્વની વાત છે. આ ટ્રસ્ટ છે, ભરોસો છે, તો જ અંદરમાં એવી પ્રતીતિ થશે, નહીં તો નહીં. અનાદિકાળથી સંકેત પ્રાપ્ત થયું નથી એ જેમ વિટંબણા છે, એનાથી મોટી વિટંબણા અનાદિકાળથી સદગુરુ ઓળખાયા નથી એ છે. અનાદિકાળથી સદગુરુ ઓળખાયા નથી એ છે. હવે આવું પાટલું ને બુસ્કોટ પહેરેલા સદગુરુ કોઈ દી હોય? ત્યાં ભૂલ થઈ છે. જ્યાં ટ્રસ્ટ નથી, ભરોસો નથી, તો ત્યાં નમસ્કાર થઈ શકતો નથી, અસંભવ છે, અને કદાચ કરો તો તે દંભ છે. અને જ્યાં નમસ્કાર અસંભવ છે, ત્યાં સમજણ પણ અસંભવ છે, ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ પણ અસંભવ છે. આજે આપણે નમસ્કાર સુધી લીધું, કાલે હવે અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ એ વિશે વિચારશું. જો સૌને એ રીતે અનુકૂળતા દેખાતી હોય તો. પણ બેઝિક વસ્તુ એક સમજી લઈએ કે અંતરના ભાવથી કરેલો ધર્મ, અંતરના ભાવથી કરેલો ધર્મ માત્ર પરિણમે છે. અંતરના ભાવથી જો કોઈ પણ ક્રિયા ભાવ વગર થાય તો તે પરિણમન પામતી નથી. આટલું દરેક નૌકાર બોલતી વખતે, નમો બોલતી વખતે જો આ વાત યાદ આવ્યા કરે તો તે ફળદાયી થાય એમ છે. વિશેષ અવસર
કોઈ પોતાનો મોબાઈલ ઓન ન રાખે, ઓફ કરીને આવે, એથી ઘણા ને ડિસ્ટર્બન્સ આવે છે.
દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ ભગવાન કી જય.
આટલું મૂકી આપ્યો.